ਕਹਿ ਸੁਣਾਂਗਾ। ਸ੍ਰੀ ਸਾਧ ਸੰਤ ਜੀ ਕ੍ਰਿਤ ਸੱਤਾ ਸਰਬ ਉਪਰਾ ਪ੍ਰਕਾਸ਼ਿਤ ਇਹਮਾ ਸਾਤਵਾਂ ਪਾਣਾ ਪ੍ਰਾਪਤ ਕਰੇ ਸੀ। ਕੱਲ੍ਹ ਤੋਂ ਬਦਲ ਥੋੜ੍ਹੇ ਅਣਸੁ ਪਰਿਆ ਕਰੀ ਗੁਰੂ ਅੱਜ ਕਰੀ ਸੀ। ਮੂਲ ਬੋਧ ਆਪੋ ਸ਼ਨੀਵਾਰ ਚਾਲੇ ਸੀ। ਮੋਸ ਮਾਰਮਾ પ્રયોજન પર ચાલવા જેવી જે વાત કરી એમાં ખાસ હવે કોના ઉપર ચાલે છે? દ્રવ્ય ગુણ અને પર્યાયમાં પર્યાયમાં ઘણા પ્રકાર આપણને હતા, દ્રવ્ય પર્યાય, અસપર્યાય, વ્યંજન પર્યાય, અસમાન જાતિ વિભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય, અથવા તો વિભાવ વ્યંજન પર્યાય, સ્વભાવ વ્યંજન પર્યાય, સ્વભાવત પર્યાય, શુદ્ધ અર્થ પર્યાય, અશુદ્ધ અર્થ પર્યાય, ત્યાં સુધી પર્યાયના પ્રકાર દેખાયા। હવે સામાન્ય ગુણ ઉપર આપણે આવ્યા છીએ, બધાની વાત કરતી ગઈ, અને આમાં એક સામાન્ય સ્વભાવ વિભાવ અથવા શુદ્ધ અશુદ્ધ પર્યાય માટે આમ શું એક સામાન્ય એક બીજાની સાપેક્ષતામાં હોય છે અશુદ્ધ અને બીજાથી નિરપેક્ષ હોય છે એ રીતે, પછી કેવળનાની પર્યાયમાં અભાવની અપેક્ષા અત્યારે ગુણ રાખવી, પણ એક સામાન્ય રીતે જો વાત કરીએ શુદ્ધ અશુદ્ધ સ્વભાવ વિભાવની તો શું અર્થ છે કે જે કોઈ બીજા થી નિરપેક્ષ હોય તો તેનું નામ શુદ્ધ અને બીજા થી સાપેક્ષ હોય એનું નામ અશુદ્ધ। ત્યાં જેના સદભાવનું નિમિત્ત પણ છે એ અશુદ્ધ અને અભાવરૂપ છે એનું નામ શુદ્ધ, એ રીતે વાત છે। હવે એમાં સામાન્ય ગુણ, આ તો બહુ દરેક ને આવડે ને, સામાન્ય ગુણ કોને કહે છે? સામાન્ય ગુણ કઈ રીતે આવડે એટલું તો આવતા જે બધા દ્રવ્યમાં હોય તેનું નામ સહન, વિશેષ ગુણ બધા દ્રવ્યમાં ન હોય, ફરીથી સિમ્પલ જે બહુ એક મિનિટ એક સામાન્ય ગુણ પણ બધા દ્રવ્યમાં હોય નહીં અને વિશેષ ગુણ પણ કોઈક જ દ્રવ્યમાં હોય બધામાં ન હોય, બધામાં હોય તો ફરક શું પાડ્યો તમે? સામાન્ય ગુણ પણ છે છ દ્રવ્યમાં હોય, વિશેષ ગુણ પણ છે છ દ્રવ્યમાં હોય તો ફરક શું થાય? આ તો વિશેષ ગુણ તો છે ને, પણ તો પછી ફરક ના પાડે? અરે તેના તે છે અને આ બીજા બીજા છે, પોત પોતાના છે એટલે મોટો ફરક છે। સામાન્ય ગુણ કેવા છે? તેના તે જેમાં અસ્તિત્વ છે, પૂજગલ માય છે, બધું એ રીતે છે। પણ વિશેષ ગુણ કેવા છે? બધામાં છે ખરા, પણ કેવા છે? પોત પોતાના છે, જુદા જુદા છે, અને એટલે તેનું નામ વિશેષ આપ્યું। અને બે ગુણ છે બધા દ્રવ ની અંદર હોય એમ નક્કી થાય તો બધું લખ્યું એટલે માની લે કેવી રીતે લખ્યું થાય? શું કામ નું? હા ચાલો, વિશેષ ગુણ બરોબર છે, વિશેષ ગુણ ના તો છ ભેદ ના થાય, પણ સામાન્ય ગુણ એક બહુ જ સમજી લેવા, એક છ ઈસુ છે આમ દ્રવ્ય ના ભેદ છે અને જે જેનો ભેદ હશે એનો અંશ તો હશે જ, અને છતાં એમાં ભેદ હશે તો વિવિધતા હશે એ પ્રકાર જે જેનો અંશ, જેમ ગળપણ તો ગળપણ નો અંશ શું છે તો બધા પછી ગોળ હો કે ખાંડ હો કે સાકર હો કે જે રીતે, અને છતાં દરેક ની પોતપોતાની જુદી રીતે, જેમ આપણે બધા મનુષ્ય હ્યુમન બિંગ કહીએ ને તો એમાં શું છે? શું સામાન્ય આવ્યું? બે હાથ છે, બે પગ છે, કાન છે, આ છે, અને છતાં જુદા જુદા છીએ કે બા જુદા છે, તો એનો આકાર જુદો હોય અથવા તો ભાષાથી જુદા હોય કે ગુજરાતી સાથે, આ બહુ જ જીવનમાં આ પ્રકારે છે તો બધું સમજવું સહેલું છે કે જો જેનો ભેદ હશે એવો તો હશે, નહીં તો પછી એનો ભેદ કેમ કહેવાશે? એ દ્રવ્ય ના ભેદ થશે ન કે દ્રવ્ય પણ તો છે, પણ ભેદ એટલા માટે કે એમાં એક થી બીજામાં કઈ જુદા પણ વિવિધતા। આ રીતે તો છ દ્રવ્ય છે ને, જીવ પૂજલ શું છે, કોના ભેદ છે? દ્રવ્યના, તો દ્રવ્યનું જે કોમન પણું હશે એ તો બધામાં હશે અને એનું નામ શું કહેવાય? સામાન્ય ગુણ। અને ભેદ છે તેના કે એક થી બીજાને કઈ જુદું છે, ભિન્નતા છે, તો એનું નામ શું કહેવાય? નથી લાગતો આવું બધું ન્યાય છે કે ખાલી લખેલું એટલે માની લેવું, એટલા માટે બહુ સર્વજ્ઞ કોને કહેવાય સમનોસ સરોજ ને કેવળ જ્ઞાન છે એટલે પ્રત્યેક બધું થશે, પણ સાથે કેવું છે એમની વાણી તરથી ન્યાય થી પણ ઠીક થઈ શકે એવું છે. પ્રત્યક્ષ પણ એટલે દેખાય એનાથી તો વિરોધતા ન હોય, પણ ન્યાય થી પણ એ વસ્તુ કહીને એ ચાલ આવશે. સામાન્ય જો વિચાર કેવો છે, જે ગુણ બધા દ્રવ્ય માં સાધારણ રૂપ થી મળી આવે છે ને સામાન્ય ગુણ, અને એ તો બહુ સિમ્પલ છે. છ દ્રવ્ય છે તો છ દ્રવ્ય માં શું આવે સામાન્ય? જીવ છે, પુદ્ગલ છે, સત્ય આવી છે કે નહીં? પછી બીજું શું આવે? જીવ માં પરિણામન ક્રિયા છે, પુદ્ગલ માં પરિણામન ક્રિયા, અને ક્રિયા ન હોત તો બધું વિવિધતા હે ને દેખાય છે. લાકડું છે ને એમાં ટેબલ બને છે, કાચું ભાંગી જાય છે, કાચું બળી જાય છે, તો બધું કેટલું બધું ફેરફાર દેખાય. તો ફેરફારી કોને દેખાડે છે? પરિણામન ને, પર્યાય ને દેખાડે. પદાર્થ છે અને પદાર્થ હોય તો જ એનું શું હોય શકે? આગળ વર્ણન હોય શકે. આકાશ ના ફૂલ કેવા હોય, લાલ કેળા કેવા હોય, સુગંધી કેવા હોય? તો વસ્તુ પેલા છે, અસ્થિ સિદ્ધ કર્યું, અને અસ્થિ છે તો એનું પછી વર્ણન એ કેવાય છે? પરિણામનશીલ. પરિણામનશીલ ન તો જગત માં શું થાય? અને સ્ટેન્સિલ સ્ટેન્સિલ થઈ જાય, ક્યાંય કોઈ ફેરફાર નથી. તો ફેરફાર તો દેખાય છે આખું, અને એ પાછું ફેરફાર કેવો છે? હર સમયે બદલશે. આપણને ભલે એવો ને એવો દેખાય, એ આપણી સ્થૂળ દ્રષ્ટિ માં. આ બોલ નો કલર કેટલા વર્ષથી એમને લાગે? નહીં, બે ચાર વર્ષથી એમને જ છે ને કલર. અરે એમાં એક સડનલી કઈ ઓલા ફેડ નહીં થાય, ચોપડા નહીં થઈ જાય, એની આખી પ્રોસેસ તો ચાલુ છે. મનસુલ પદાર્થ છે, અને જગત માં એવા કેટલા પદાર્થ છે કે જે ન જણાય, જ્ઞાન માં ન જણાય એવા કેટલા છે? એકાદ તો હશે, છ તો આપણને બતાવ્યા જે જણાય એવા, પણ ન જણાય એવા કેટલા પદાર્થ છે? એ તમારા લખ્યું એટલે બોલવું ને, અહીંયા પેલા તો કહેવાનું, છ દ્રવ્ય જણાય એવા છે અને ન જણાય એવા કેટલા છે? બહુ સિમ્પલ આવા લોજિક થી વિચાર કરતા જૈન દર્શન કેવું છે? કોઈ કે ન જણાય એવા છે તો તમે ક્યાં ખબર છે? જગત માં એવા દ્રવ્યો છે કે એ કોઈને, અરે પણ કોઈને ન જણાય આ આશ્ચર્ય પાછું. અધૂરો જ્ઞાન વાળો કે કોઈને ન જણાય, હજી પૂર્ણ જ્ઞાન વાળા કે તો હજી આપણે સ્વીકારી શકાય છે. તો આ એક તો અધૂરું જ્ઞાન છે, વિપરીત જ્ઞાન છે, અને તે ન જણાયું. જગત માં આ બધું જ સિદ્ધાંતો ખરેખર આ રીતે વિચારીએ તો ઉલટાની શ્રદ્ધા ને શું થાય છે? દ્રઢતા મળે છે, બળ મળે છે, અને વસ્તુ એના સ્વભાવથી કેવી હોય છે? ક્યારે પણ વિપરીત ન હોય, અગુરુ લઘુ જેવી ને તેવી જ હંમેશા હોય છે. ભલે સંયોગ આધીન માં કઈ થાય, જે રીતે બહુ સિમ્પલ કેમિસ્ટ્રી માં બહુ સિમ્પલ લોજિક આવે, હાઇડ્રોજન અને ઓક્સિજન બે ક્યાં ફોર્મ માં છે? ગેસ ફોર્મ માં, બરોબર? એનું કમ્પાઉન્ડ બને તો કેવું બની જશે? ઇકોપ ના સંબંધ માં, પણ એને પાછા જુદા પાડતા આવ્યા કેમિકલ એન્જિન, તો એ પૂછવું ના પડે. તો એ રહ્યું કે નહીં, અત્યારના એ કમ્પાઉન્ડ માં આવ્યા, પણ એનું મૂળ સ્વરૂપ તો અંદર માં રહી ગયું છે. એ તો પાછા બે ને જો ડિવાઇડ કરી નાખો તો પાછા કેવા થઈ જાય? ગેસ રૂપે એ તો દેખાડે છે કે વસ્તુ કેવી છે. કોક ના સંબંધ માં પર્યાય માં, કારણ કે એનું એને શું છે, એનું ફોર્મ બદલાયું છે. બાકી બેઝિકલી તો બે પોતાના છે ને, એટમ છે બધા મોલિક્યુલ, તો એને ફોર્મ જે તત્વ એને અત્યારે શું બની ગયું છે? લિક્વિડ, કારણ કે કોઈના સંબંધમાં આવ્યા. તો જીવ શુદ્ધ હોવા છતાં સ્વભાવથી પૂજલ ના સંબંધમાં અશુદ્ધ રૂપે પણ મળે, અને છતાં એનું શુદ્ધ પણ સકાઈ જાય. આ માથાજી જેવું તો લાગે ને આવું બધું, આવું બધું. અને આ વાત ને 47 શક્તિમાં, 17મી શક્તિમાં કઈ રીતે લીધી? બીજી રીતે લીધી, એ રીતે કે પર્યાય માં સદગુણ હાનિ વધી થવા છતાં વસ્તુ સસ્તો પોતાનું જેવું તેવું પ્રતિષ્ઠિત હાનિ પ્રતિબંધ. અહીંયા આપણે શુદ્ધ અશુદ્ધ માં લીધું, ભલામાં પણ એ રીતે શું કર્યું કે પર્યાય માં ભલે આની વૃદ્ધિ થાય, એમાં શું છે શબ્દ થાય, અને છતાં વસ્તુ તો પોતાના સ્વરૂપમાં એવી ને એવી પ્રતિષ્ઠિત. અને દરેક પદાર્થ ને શું હોય છે? આકાર હોય છે. તો આપડે કહીએ ને કે ભગવાન કેવા છે, હવે નિરંજન નિરાકાર થઈ ગયા ને, હવે એમને આકાર. જો આકાર ન હોય તો બીજાથી એ રીતે ફિઝિકલી એ બહાર થી જુદા પડે નહી. તો હા, અચ્યુત ભગવાન ને નિરાકારી આપે છે કેવા, કે વર્તમાનમાં શરીર અત્યારના એ આકારમાં નિમિત્ત રૂપે નથી, જે સંસારી જીવને હોય. અને એટલા માટે એને બાકી કોઈ નિરાકાર હોય. આ બધા શબ્દો એટલે કઈ શું કામ લઈ લીધા, તમે ભગવાન નિરાકાર અમે કહીએ, પણ એ લોકો કેવી રીતે લઈ લીધા, સર્વવ્યાપક કરીને. આપડે આવે છે ને 140 મહિમા છે ને, સંબંધમ હા, તમે માનો છો કે નહીં સર્વવ્યાપક? તો અમે માને તો શું કામ તમે ના પાડો છો? અરે અમે કઈ સર્વવ્યાપક નો અર્થ ભાઈ સિમ્પલ, સર્વવ્યાપક. સર્વ એટલે બધી જગ્યાએ, વ્યાપક એટલે ફેલાયેલું. તો તમે કયો તો ફેલાયેલું છે બરોબર છે ને? આજ આખો ફરક પડી ગયો છે. શું ફરક પડે? અપેક્ષાની વિપરીતતા એ ભાવમાં વિપરીત થાય. એટલા માટે શાસ્ત્ર અભ્યાસમાં એટલા માટે કે અપેક્ષાઓ નાની હોય, મને રાજ્ય આકાર દરેક જગ્યાએ એટલી તો આપણી કઈ જવાબદારી માનાને ન સમજાય. તો એટલા માટે ગુરુગમથી એ અભ્યાસ પોતાની કલ્પનાથી જો અભ્યાસ કરશે ને આ વાત સાથે તમને મતમાં જ વયા જાય. તો કઈ અપેક્ષાથી કીધું છે? એ અપેક્ષા કે જેમ જ્ઞાન છે એ શું છે? સર્વગત છે. જ્ઞાનમાં કઈ ન જણાય એવું બાકી, અને એને આ અપેક્ષા એ કહેવાય. જેવી રીતે ઘણી વાર શું હોય છે કે હું ન્યા ગયો તો મારી આંખ બધે ફરી વળ્યા, આંખ ત્યાંથી નીકળીને બાર આ તો મારી આવી હશે ને. આ કથન પદ્ધતિના શબ્દો છે, એની પાછળનો શું છે? ભાવ ગ્રહણ કરવાનો. તો અહીંયા આપણે તો એ સામાન્ય ગુણ એ બધા બહુ સહજ રીતે સ્વીકારી શકે, અને વિશેષ ગુણ નહીં તો છ એવી જાતિ પડે જ નહીં. અને એ છ દ્રવ્યો છે એ કેવા જાતિ છે? જાતિ નહીં, બધી જાતો તો બધી લુપ્ત થતી જાય છે બધી. કેમ? હવે ચકલી તો વચ્ચે લુપ્ત થઈ, હવે પાછી થોડીક દેખાય છે, અને અમુક તો બધા એક્સટિંગ છે ને બધા. બધા આખા કેટલા બધા વયા તરફો નાશ છે બધી, તો બરોબર છે. જાતિઓ બધી લુપ્ત ગુજરાતી માં લુપ્ત થઈ જાય ને અત્યારે. તેવી રીતે દ્રવ્યો કેટલા હતા પેલા? છ. પેલા છ હતા, અત્યારના છ છે. ત્યારે પણ મૂળભૂત જે અસ્તિત્વ છે એમાં ક્યાંય ફરક થવાનો નથી. જેટલા દ્રવ્યો જાતીય છે અને જેટલી સંખ્યાએ છે, જેટલા પ્રદેશોમાં છે, જેટલા કાળ એટલે કાળ એટલે અનાદિ, જેટલો કરીને કાળની મર્યાદા ને, અને જેટલા ભાવ એમાં ક્યાંય પણ ફરક થવાનો નથી. એના માટે શ્રીમદજી એ શબ્દ સમય પછી એક સમય છે, સૌ સમય પદાર્થની સંખ્યા તમે જાતિ જુઓ એટલી છે. એ ભેદ દેખાય છે, પરિણમન નો ભેદ, ભેદ અવસ્થા છે. જુદા જુદા પણો દેખાય છે, માત્ર તેમાં છે પર્યાયમાં પણ મૂળભૂત દ્રવ્ય અને ગુણ એ બધા એવા છે. અહીંયા વિશેષ ગુણ દરેક પદાર્થના પોતપોતાના વિશેષ ગુણ લઈ લે. બધા અહીંયા લીધા તો થોડા છે, એ પણ લઈ લઈએ. પેલા દ્રવ્યના નામ આવ્યા, સંખ્યા લઈએ તો જીવના સંખ્યા અનંત છે, અને છ મહિનાના આ સમયમાં કેટલા જીવ મોક્ષે જાય? પછી અનંત કાળ જશે તો કેટલા જીવ બાકી રહેશે? તો ગણિત શીખાશે નહીં? માઇનસ કરો તો ઘટતા જાય કે એટલા ને એટલા રહે? અનંત ની સંખ્યા ઘટી ને અનંત થી, તો પછી એમાંથી ઓછા થશે. જો ઘટાય તો પછી અભાવ સુધી પહોંચી જશે. આથી ફરીથી કોઈ મર્યાદિત સંખ્યાની અંદર રહેલા છે એ સેમ ગણિત અનંત માટે નહીં એપ્લાય કરે. અનંત માઇનસ અનંત થી પણ અનંત છે, એટલે રા નહીં જતો કે અનંત અસ્તિત્વ જાતા જાય. પછી છેલ્લા તો કોણ રહેશે? છેલ્લો બે આપણે જ રહેશે ને. ત્યારે રાજ અનંત કાળ ગયો છતાં અનંત રાત્રિ, એટલે અનંત એટલે કેટલા અનંત કલ્પના આવે? એક નિગોદના એક કણીમાં અસંખ્ય શરીર ને એક શરીર માં જેટલા પેલા હતા એટલા અચાનક ક્યાંય પણ એવી રાજ અનેક બીજું ફરીથી કોઈ આવો તર્ક કરે ને કરે એટલે શું તર્ક, પણ તર્ક કઈ વિષય નો અર્થ શું છે? એને આત્મહિત રુચિ નો અભાવ માં આવો તર્ક ઉભો છે. જેને રુચિ હોય એ રાજ હશે કે આજે કરશે કે હમણાં કરશે? ઋષિને કાળ ભેદ સ્વીકાર્યો નથી. પછી કરી તેવો શબ્દ આવ્યો તો સમજી લેવું તેનો અભાવ છે, ઋષિનો અભાવ છે. અને ઋષિ વગર ક્યારે પણ સમ્યક પ્રણમન થવાનું નથી. ઋષિ કહો પુરુષાર્થ કહો બે તજસમાં છે, એટલે મૂળભૂત આખું શું કામ કરે છે? ક્ષેત્ર કામ કરે છે, યોગ કામ કરે છે, વાણી કામ કરે છે, વિકલ્પ કામ કરે. હવે તો કઈ ના પણ પેલા તો ધારણા જ્ઞાન કામ કરે છે કે શું કામ કરે? રુચિ કામ કરે છે. અને એ જ રુચિના અભાવે ભૂતકાળમાં યોગ બની ગયો, વાણીમાં બોલતા શીખી ગયા હતા, વિકલ્પે કરી લીધા હતા, ધારણા જ્ઞાનમાં અગિયાર અંગે ભણી ચૂક્યા હતા, ખામી સની રહી. બસ આટલી કહીએ, આટલું બધું અમે કર્યું, આટલું બધું કર્યું નથી. એ તો જ્ઞાન ના ચોક્કસ ચિંતન, એમાં કઈ મોટો પુરુષાર્થ એવો નથી કર્યો. એ તો એક લબ્ધિ મળે છે, એમાં કહ્યું નથી. પૂર્વમાં એવા દશાની મનતા ના થાય, એક લબ્ધિ. પુરુષાર્થ તો આત્મહિત ના કાર્ય માટે કર્યું હોય, એક રુચિ ના આવે. જેને આપણે સરસ એક એક્ઝામ્પલ તરીકે લઈ બ્રેકેટ ની અંદર મલ્ટીપ્લિકેશન કરીએ, મલ્ટીપ્લાય કરીએ તો સંખ્યા વધે ને? બ્રેકેટ ની અલ્જેબ્રા તો ખબર, બીજ ગણિત છે. બ્રેકેટ ની અંદર પ્લસ પ્લસ કરતા જાય અને મલ્ટીપ્લાય તો નંબર થી કહેવાય વધતા જાય ને? બ્રેકેટ માં ને આપડે બ્રેકેટ ની અંદર કરવું છે ને, ફાઈવ ઇન્ટુ ફાઈવ, ફાઈવ ઇન્ટુ સ્કેર ને શું બધું કરતા જાય તો કેટલું બધું 125 થઈ જાય ને? ક્યુબ 125 થઈ જાય ને, એમાં પ્લસ પાછી એવી રીતે કરીએ. અરે ભાઈ બ્રેકેટ ની બાદ તો સાઈન જો પછી વાત કરીએ. એમને અમે આટલું તો કર્યું તમે આટલું કર્યું, અને ત્યાંનું તારા શ્રદ્ધામાં હું હતી એ જોઈએ. તો રુચિમાં કેટલું કામ છે એ તું જોઈએ. જીવનમાં એ બહુ જ પ્રકાર છે, અને એ રુચિની જાગૃતિ બાર માં કદાચ તિર્યન નું શરીર હોય, સોક્ષમ ની અલ્પતા હોય, એટલે સોક્ષમ તો તંગી નો હોય જ એટલા માટે બીજો કોઈ, અને ચકા શું પામી જાય? કોના બળે પામી જાય? ઋષિ ના બળે. તો અહીંયા ફરીથી વિશેષ ગુણ તો આપણે સંખ્યા લીધી, જીવની અનંત છે, ઉદગલ ની અનંતતા, એનાથી એક થોડું વધારે થયો એમ. કારણ કે એક જ જીવ છે, એની સાથે અત્યારના ઉદગલ પરમાણુ કેટલો યોગ છે? જે નિગોદમાં હોય તો પણ એમાં શું છે? ઔદારિક શરીર કોમન છે, પણ તેજસ અને કારમાં ખૂબ પોતાનું છે. એટલે એક શરીરની સાથે કેટલા પૂજગલ પરમાણુ, એટલા માટે એના પૂજગલ ને શું કીધા છે? અનંત આનંદ. બાકી બે એ રીતે છે, કોઈ દસથી જાન પૂરા થઈ ગયું નથી. અને ધર્માસ્થિ અધર્માસ્થિ અને આકાશ કેટલા છે? બે નહીં, આકાશ બે નથી લેવા, લોક આકાશ ને અલોક આકાશ એક જ. આટલું મોટું કોણ છે? આટલું મોટું આમ કેટલું આકાશ નું કેટલું ક્ષેત્ર, કેટલું મોટું? ના ને આનું માનસિક તર્ક છે. આકાશ ભલે ઓલું જે કેવું જેવું કરશે, હું દસ જ દિશા યસ કરે છે ના આવે ને કઈ ના આવે. આ તો એના લોકાકાશ ની જગ્યા અલોકાકાશ ની જગ્યા એની અપેક્ષા એ લોકાકાશ તો અણુ માત્ર છે. આનાથી કઈ વિચાર આવે? હજી કઈ ધર્માસ્થિ કાય જે છે એનો ગતિ હેતુ ગુણ છે. એક સાથે કેટલા જીવ પૂજલ ને ગતિ નિમિત્ત થઈ છે? તો આ બધાની તને દેહતા દેખાય, આકાશનું ક્ષેત્ર ની દેહતા તને દેખાય, તો તારા જ્ઞાન સ્વભાવ ની દેહતા કેમ? કે અનંત નું પણ જે માપ લઈ લે અત્યારે ભલે પરસ જ્ઞાન માં છે, પણ એક જ્ઞાય થી તર્કિત નક્કી કરે તો જેના પરલક્ષી તર્ક જ્ઞાન માં પણ એનો નિર્ણય થાય, તો પ્રત્યક્ષ અનુભવ જ્ઞાન માં તો શું નહીં થાય, અને એ અનુભવ જ્ઞાન ની પૂર્ણતા પ્રગટ થશે શીખેલ જ્ઞાન માં. બહારની ઘણી આપણને શું લાગતું હોય છે, આશ્ચર્ય, મહિમા, આશ્ચર્ય બધું લાગતું હોય છે. અરે પણ આશ્ચર્ય ને પણ જાણનાર જ્ઞાન આશ્ચર્ય રૂપ છે કે નહીં, જ્ઞાન અચિંત્ય છે કે નહીં, કોઈનો હીરો જોવે તો કોઈનો કિંમત કેટલી અંદાજો આપણે, કોઈનું કિંમત નહીં, કોઈનો હીરાની કિંમત કેટલી અંદાજો અંદાજ 50-100 કરોડ 200 જે કેવું છું શું કોઈ કિંમત તો એવું થાય. હા મર્યાદિત મર્યાદિત હું કોઈ જ્ઞાન જ પાઠ પણ મર્યાદિત કેટલી કિંમત બસ ચાલો કરો બરોબર છે. આંધળા પાસે એને મૂક, હાથી પાસે મૂક, બીજા હમણાં થતા હતા 200-500 કરોડ અને હવે સુધી ના શું છે, શું કરવા માટે ગમે એની પાસે શું છે જીવનમાં ચારિત્ર આના ઉપર શું. બીજાને કિંમત દેનારો તું પોતે અચિંત્ય કિંમત થી ભરેલો છે એમ કેમ લાગે છે. એની સામે નજર કરતા પણ નાયક નામ યાદ આવવું જોઈએ. આશ્રિત બુદ્ધિ નિમિત્તાધીન બુદ્ધિ પોતાના જ્ઞાન ભાવને એ રીતે ક્યારે પણ ભૂલવો નહીં, વિસ્મરણ ના કરવો. જગતમાં ક્યાંય પણ આશ્રય નહીં, નાયગર આપતો કામ પાણી મોટો ધોધ જોયું તો નથી પણ મોટો બહુ આખો જથ્થો આખો પડે છે ને, કોન્સ્ટન્ટ પડે ને કે ક્યારેક કોઈ મહિના સુકાઈ જાય એવું નહીં, આટલું બધું પાણી સાથે આવતું જોવા જતો અરે એની આશ્ચર્યતા તને દેખાય છે. મર્યાદિત પાણીના તું જોઈને આશ્ચર્ય થાય, અહીંયા અનંતતાનું દેહતાનું પ્રણમન અનંતકાળ પ્રેવડ નામની પર્યાય સુધી પર્યાયની ધારા એ વહે અને તો પણ કઈ ઓછો ના આવે એનો કેમ નહીં. જગતમાં આ રીતે એક ઉપયોગને જો પલટાવો હશે તો જગતની અધિકતા છોડવી પડશે. બહારમાં આમ જાણો આવે ઓલાનું મકાન વિશ્વમાં આમ બધું કહેવાતું હોય ને, એક વાર તો જોવા જવું જોઈએ એમ ને, એ વાર એના કેટલા માળ સુધી તો પાસિંગ જ છે ખાલી. શું છે એમાં એક ઉજ્જવલની એક રચનામાં આટલો મોહિત કેમ થઈ ગયો છે? તને તારા દેહ અમર્યાદિત ક્ષેત્રમાં અમર્યાદિત સામર્થ લઈને તું બેઠો છો એની કેમ અધિકતા નથી. અહીંયા ફરીથી વિસર્જનમાં આપણે ફરી સંખ્યાલમાં લેતા હતા, ધર્માથી અધર્માથી આકાશ એક એક અને કાળ કેવા છે અસંખ્ય લોકાકારના પ્રદેશ. પછી એનું દરેકનું ક્ષેત્ર શિવનું ક્ષેત્ર લોક પ્રમાણ છે કે શરીર પણ લોકાકાર પરિમાણ અને આકાર શરીર પ્રમાણ લોકાકાર પરિમાણ એટલે એનું પૂરેપૂરું માં પરિમાણ પૂરેપૂરું અને અત્યારના તો છે શરીર પ્રમાણ જ્યાં સુધી છે ત્યાં સુધી પછી શિવ ભગવાનનું સલાહ કરે છે. બાકી ખરેખર આત્માનો અને તેથી ઈચ્છિત થાય છે, નહીતર કેવળી સમુદ્રાત ખાલી સમુદ્રાત નહીં કે સમુદ્રાત થાય તો આત્માના પ્રદેશ આખા લોકાકાશમાં કેમ ફેલાય. અને એથી સિદ્ધ થાય છે કે આત્માનું ખરેખર ક્ષેત્રનું માપ કેટલું છે, પરિમાણ લોકાકાશ પરિમાણ. જો આપણે બોલીએ હતું પરિમાણ અને માની લીધું પ્રમાણ તો સરળ વ્યાપક માની લીધું શબ્દો આપે બે નો ખ્યાલ હોય તો વધારે ને તો બાકી શબ્દો પ્રયોગ તો વાપર થાય. જેવી રીતે સાધ્ય કોણ છે, સાધ્ય કોણ સુધાર્થમાં સાધે ઘણી વાર બે શબ્દ થશે કેવું નામે મારું ધ્યેય છે એક કથન પદ્ધતિમાં આવા શબ્દો હોય તો ચિંતા નથી, ભાવ કાળમાં હોય. ધ્યાન નો વિષય એનું નામ ધ્યેય કહેવાય. આપણે સામાન્ય પણ ઓલું ટાર્ગેટ ને જઈએ કે ને લૌકિક ભાષામાં, એટલે સિદ્ધદત્તા ને કેવળના ને પણ શું કહી દઈએ, ધ્યેય. ખરેખર કહે તો સાધના નું ફળ છે માથી સાધુ. આ બધું થોડું વ્યાકરણ ને ભાષાની દ્રષ્ટિથી થોડું છે, બાકી સૌ વાપરતા છે વાપર, પણ ભાવ કાળમાં હોવો જોઈએ. તો એનાથી આગળ પૂજગલ ના કેટલું ક્ષેત્ર અપેક્ષા ખરેખર એક જ છે. એ તો સ્કંદની અપેક્ષા એક પ્રદેશી કશી બહુ પ્રદેશી માં ફરી થઈ દીવ સંખ્યા તો આપણે આપી દીધા, એક આપી દીધું. એટલે અનેક કહે એવી રીતે એક, અનેક, અસંખ્યા અને અનંત એ રીતે એક અને બાકી એક માં સંખ્યા તો આવી ગયું. આ એક થોડું વધારે એમ વાક્ય એવું કે આપણે બહુ શોષો વધારે ને પણ અભ્યાસ કરે ત્યારે એટલું બધું ખલાસ આપીએ મજા. તત્વની પણ એક છે, બીજા સવી કલમુક યુગમાં હોય ત્યારે આવી તત્વની વાત યાદ કરે તો એના સ્કંદ થી ગણે. બાકી ખરેખર તો પૂજગલ કયું છે, એક જ પદ્ધતિ પરમાણુ છે એ ઉપચારે છે. તો એ રીતે એક અને અસંખ્ય અને આનંદ અને ધર્માથી અધર્માથી જેમ ઓલું છે ને જીવના જ્ઞાનાવણી દર્શનાવણી અને અંતરાય અને જીવના ગુણ દર્શન સામાન્ય અવલોકન જ્ઞાન અને વીર્ય આ બધા સમાન હોય કે એ ત્રણ ની અંદર માત્ર ઔદયિક ક્ષયોપતમી અને કઈ ત્રણ અનાદિના ખુલેલા છે અને એક સાથે પ્રત્યેક આનંદ સિદ્ધ સારી અંદર સમાન થાય. એ રીતે અહીંયા ધર્માસ્થ અધર્માસ્થ બે સરખું છે. બે કેવા છે, એક એક સંચાય પ્રદેશ પણ લોકમાં છે. બે કોઈ બી શુદ્ધ જ રહે છે, કોઈ બી ગતિ ને બધું સરખું બધું ઘણું છે. એના પ્રદેશો છે લોકા, એટલા માટે બધા સરખા. જીવ નો પ્રદેશો ની સંખ્યા આપણને ખાલી જીવમાં સંકોચ વિસ્તાર છે, બાકી બીજામાં તો નથી. ધર્માસ્થિ કાય ના એટલા પ્રદેશ, અધર્માસ્થિ કાય ના એટલા પ્રદેશ, લોકાકાશ ના એટલા પ્રદેશ અને કાળદ્રવ્યની એટલી સંખ્યા. આકાશ કેવો છે, અનંત પ્રદેશ. અનંત પ્રદેશ આમ બધું લાગે કે યુધી અનંત હશે. ગુરુદેવસિંહ આયુર્ગન ને વાત કરી એક નાસ્તિક હતો. ગુરુદેવસિંહ અહિયાં 91 એટલે 90 નું ચોમાસું કરી રાજકોટ 91 માં એ જામનગર પડ્યા અને જામનગર ના જે રાજા એનો દિવાન હતો એ પાસ થયો હતો. એનો છોકરો એ બધા નાસ્તિક આવું બધું કોણ માને એ, એટલે વિચાર કરો ગુરુદેવ ના પ્રવચન આવા દિવાન આવે ને સાસુ ને એ બધા આવતા હોય બધા રાજા ને સાવ બધા. તો એનો છોકરો થશે ગુરુદેવ પાસે ત્યાં ધુવાણ ધુવાણ એવું ગામ છે રાજકોટ જામનગર. તો ત્યાં સાથે ગુરુદેવ આવ્યો ત્યાં હશે તો ત્યાં કીધું ગુરુદેવ કે તમે બીજું ન માનો સાહેબ એક મને કે આકાશ નો અંત ક્યાં, દસે દિશામાં અંત ક્યાં, જ્યાં કોઈ છેલ્લે શું છે કઈક, હા બાઉન્ડ્રી એટલે કે ઓલું બાવળ નું ઝાડ છે કે કઈ નદી છે કે બીજી વાડ છે અથવા પેલા મહેંદી ની વાડ કરે ને દિવાલ છે શું છે શું છે. અને જો એક છે એવું કઈ છે ત્યાં એક અંત છે બધું એવું ખાણ છે ઊંડી છીન છે આખી પછી તો શું થાય, તો કોક નો અંત છે બીજાની શરૂઆત હોય ને કઈ અંત છે ને તો કોની શરૂઆત. જીવનમાં આ એક માં કોઈ નાસ્તિક ને પણ અંતે તો શું કરવું પડશે, વિચારવું જ પડશે. દેહતા તો જો એની ક્ષેત્રની દેહતા છે તો આત્માની જ્ઞાનની દેહતા છે, ઉદ્ગમની એક ગતિની પણ દેહતા છે કે એક સમયમાં પરમાણુ શોધવા જોઈએ. ગતિની અપેક્ષાની એની દેહતા છે તો એ તો ધર્માસ્તી કઈ નહીં. કદાચ એક સાથે જીવ પૂતગલ બધા જ ગતિ કરે તો પણ એમાં શું છે, સ્વભાવ દેહતા જ નહીં. એ અધર્માસ્તી કઈ બધા સ્થિર થઈ જાય કોઈ નો પ્રોબ્લેમ. આ રીતે દરેક ના સ્વભાવ ની શું હોય છે, દેહતા હોય છે. એમાં આપણને બીજાના ખરેખર તો સ્વભાવ ની વ્યક્તતા નથી, એને પ્રણમ ની અધિકતા લાગી જાય. સ્વભાવ તો જુદો એનો હોય તો એની પર્યાયમાં પણ મોહ થઈ જાય છે. આપણે અહીંયા પીળું કરતા સોનું મળી ગયું પીળું તો કોઈ ભૂલથી પિતાને બદલે સોનું આપી દીધું તો આમ કેવા થઈ જાય છે, આનંદ આવે ને થાય જ નહીં. અમે મળી ગયું મફત માં, આપડે કઈ ચીટિંગ નતું થયું, એને તમે આપી ભલે પછી આપડે પ્રમાણે થઈ પાછું આપ. વાક્યા બે ઘડી કામ લાગે ને તે હજી પૂજલ ના સ્વભાવ ને છોડતું નથી. એની પણસી ને પણ સર્વે માયના પૂજલ જો એના સ્વભાવ ને સુકાયું હોત તો શું થાય? બે પૂજલ ના રંગ ગુણ ની પર્યાય એમાં શું ફેરફાર થાય? એ પ્રકારે સંખ્યાઓ છે, ક્ષેત્ર પણ દેહ છે અને કાલાણું કેવું છે, એક પ્રદેશી એક પ્રદેશી છે. એટલે માની ગયું પછી દરેક ની પર્યાય અસ્તિત્વ તો અનાદિ અનંત છે, એમાં તો કોઈ છે નહીં. પણ એને દરેક ની પર્યાયો કેવી થાય? જીવ અને પૂજલ ની શુદ્ધ પણ થાય અને અશુદ્ધ પણ થાય, સ્વભાવમય થાય અને વિચાર. એમ કેમ હશે? ફરીથી એવા આપણે કઈ વૈભાવિક શક્તિ થી યોગ્યતાઓ છે થાય છે તેના કારણે. વૈભાવિક શક્તિ થી યોગ્યતા એટલે પણવતા પણિત થવાનું એક કારણ તો વૈભાવિક શક્તિ છે એટલે વૈભાવિક થવાની યોગ્યતા છે. બીજાનો સંગ કરે છે મૂળ એ હંમેશા થશે. દરેક પદાર્થ પોતાથી એક રીતે વિકાસ સ્વભાવથી ભરેલા છે, એ બીજાથી અસંગપણે વિભક્ત છે. જે પાંચમી ગાથામાં એકત્ર વિભક્ત કીધો એ બે શબ્દ કોને લાગુ પડે છે? શેષદ્રને વાત કરી છે ત્યાં જીવને. પણ દરેક પદાર્થ કેવા છે? પોતાના સ્વભાવથી એકત્ર છે અને બીજાથી કેવા છે? વિભક્ત છે. પણ એ વાત આપણે સ્વીકારતા નથી, એના સ્વભાવ ને નથી ઓળખતા અને બીજા શું એ એવું છે નહીં. શરીર તો કોનું હોય? શરીર કોનું છે એવો પ્રશ્ન પૂછે તો શું જવાબ દે? શરીર એ કોઈ પૂછે તને પૂછે કે આ શરીર કોનું છે તો શું જવાબ દે? તો કોકનું તો હોય, પદાર્થ છે તો કોકનું તો હોય, કોકનું તો હોય પદાર્થ છે ને. હા તો પોતાનું છે, તારું નથી. અહીંયા આવશે સોય વર્ષ મારે છે તો કોને દુઃખ થાય છે? પછી તો જાય છે એને દુઃખ ન થાય, કોને દુઃખ થાય? હા એટલા માટે એ દેખાડે છે કે શરીર મારું છે. શરીર ફરીથી એક માટે સોય ક્યાં મારી કોને અડી? સોય કોને અડી? શરીર ને અડ્યું ને, એટલે બે બાજુમાં ભેંસ પ્રેમ છે એટલે કે જવાબ આવશે. સોય કોને અડી? હજી 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 સોય કોને અડી? અરે અન્ય ના ભાવ છે, સોય પણ શરીર ને નથી અડી. આત્મા ને તો નહીં મુશ્કેલી પડે એવું છે. બાર માં તો કે ગાંડા છો, હું આ બધી વાત માનું. પ્રત્યક્ષ દેખાય છે ને, ચાલો તમે બહુ કહે છે આત્માને નથી અડી તો માની લઈએ, પણ શરીરને તો અડી શકે નહીં. જૈન અંતર સુધી કોઈને પહોંચી શકે. અરે જો બે માં એવો અભાવ ન હોત તો બે એકરૂપ થઈ જાય. સોયના પરમાણુ ની પર્યાય અને શરીરના પરમાણુ ની પર્યાય જે કયું થઈ જાય? એકને થઈ જાય. સંદમાં રહ્યા છતાં પણ એ બે પર્યાયોમાં અભાવ ખાતે ના માટે જેટલા માટે સર્વાંગે વિચાર કરીએ તો એક અદભુતતા લાગી જોઈએ જૈન દર્શન ના સિદ્ધાંતો. ફરીથી ચાર અપેક્ષા એ વિચાર કરીએ તો પેલી સંખ્યા તો લઈ લીધી. સંખ્યામાં સૌથી વધારે આયસ કોણ છે? આ સંખ્યામાં ઉદ્ગલ ઉદ્ગલ છે અને સૌથી ઓછું ધર્માથી અધર્માથી આકાર. ક્ષેત્ર ની અપેક્ષા એ લઈએ તો પ્રદેશોની સંખ્યાની અપેક્ષાએ આકાશ અને સૌથી ઓછું કાલાણુ અને પરમાણુ છે. પછી કાળ અપેક્ષાએ સૌથી વધારે કાળ કોનો છે? બધાનો સરખો બધા કોક એટલે કેમ સોનું બધું ક્યાંથી નીકળે છે? હા જમીન માંથી, કાળ માંથી, માઇન્સ માઇન્સ માંથી નીકળે છે ને. માઇન્સ માઇન્સ ઇંગ્લિશ શબ્દ માઇન્સ માંથી નીકળે છે ને, બરોબર ને? એટલે પેલા એ નીકળ્યા ત્યારે એનું ઉત્પત્તિ થઈ ત્યાં સુધી, બરોબર? એનો સોનું ક્યારે બન્યું? બહાર ખાઈ ગયું ક્યારે? કઈ વાંધો, ચાલો જે હોય. અરે સોના રૂપે ન્યા પડ્યું તું એ પેલા દરેક નું પોત એના માટે સરસ છે. કોઈ પણ દ્રવ્ય ના કોઈ પણ એક ગુણ ની પર્યાય ની સંખ્યા કરી એ સામાન્ય જવાબ આવે. એક સમય નહી, આ ટોટલ જેમ ઓલી કમ્પેરિઝન કરીએ છે ને એવી રીતે ત્રણ કારણ ભલે અહીંયા પણ અનંત છે, પણ ઓલું જેમ કમ્પેરિઝન કરીએ છીએ કે જીવ જીવ કરતા નામ પૂજલ ને એવી રીતે એમ ત્રણ કાળ ના સમય જેટલી કરીએ. અને એનાથી એક વર્ષ બહુ સિદ્ધાંત શું થાય ફરીથી એક સમયે એક દ્રવ્ય ના એક ગુણ ની એક સમયે એક પર્યાય અને એ ત્રણ કાળા નો સમય જશે. ચલો આનાથી કઈ બીજો સિદ્ધાંત ખ્યાલ આવે એનાથી એમ જ થઈ. ચલો હજી એક હજી કઈ બીજું ના ગુરુદેવ આખો એના ઉપરથી 308 થી 311 તારે કોઈ પર્યાય ને કાઢીને આડી કરી છે તો પર્યાય માં વેક્યુમ થશે ને ઓલામાં બે પર્યાય એક સાથે કયું છે જ નહીં. શું છે નિશ્ચિતતા છે ને એક હાર માળા એનામાં આખો આ હાર માળા છે નહીં છે કાળની ભૂત વર્તમાન ની હાર માળા અને એમાં એક નિશ્ચિતપણે શું છે એક એક સમય ની પર્યાય કોઠવાયેલી તારે જો બદલાવી છે તો એક પર્યાય શું થશે એ સમય કેવો હશે બ્લેન્ક થશે બ્લેન્ક જશે અને એક સતતારો સિદ્ધાંત જ નહીં રહે કે એક જ ગુણ ની વર્તમાન માં એક જ સમય એક જ પર્યાય. અરે નિશ્ચિતતાથી ભરેલું છે કરતા બુદ્ધિ કરવાનો ક્યાંય અવકાશ જ નથી અને છતાં પણ એક સમય પણ કરતા બુદ્ધિ કર્યા વગર આશ્ચર્યજનક છે કે એક સમય ની પર્યાય માં પણ પોતાને પણ ફેરવી શકે નહીં અને આખા વિશ્વની બધા દ્રવ્ય ની પરિણતિ ફેરવવાનો કેટલી પર્યાય ફેરવવાનો અભિપ્રાય કેટલી બધી એટલે દરેક એટલે તો હજી આનંદ અને આ અનંત વિપરીતતા નું નામ જ અનંતતા નું બંધી કરતા એક ને કરી શકે નહીં અને અભિપ્રાય માં કેટલા ની કરવાની છે અનંત ની છે. અનંત થાય ન હોય તો બીજું શું હોય? બીજું જડે કલાક વ્યવસ્થિત છે બધું એક એક સમય નું આ રીતે વિચારે તો આમ રમત કરે શીખવું ને બધું કેવું લાગે આપણને? સહેલું લાગશે, બહુ સહેલું લાગશે. તે રીતે બીજી અને શુદ્ધ અશુદ્ધ માત્ર જીવ અને પૂછવું, બાકીના ચાર માં કેમ ન થાય? એ તમને કહ્યું કે આ શુદ્ધ જ છે પણ શા માટે બાજુમાં બધા ઉભા છે બધા બીજાના તંગ કરવા માટે કાં તો સ્વાદ જશે અને અથવા તો મોહ ભાવ શું જશે બીજાના કરવા માટે કુજલ માં આ તો શું જશે સ્પર્શ જશે અને જીવ માં છે તો એ બિચારા કેવા છે? બિચારા તો ન કહેવાય, એ કેવા છે? એક આ રીતે કે આ રીતે બધો બધાની વચ્ચે રહેવા છતાં પણ બધાથી અમે અલિપ્ત રહીએ છીએ. તું શું સુધારે એટલું ધર્માથી અધર્માથી આકાશ ને કાળ એ બધા દ્રવ વચ્ચે જ છે ને, તેના માટે કઈક સેપરેટ વ્યવસ્થા છે કે ત્યાં તમે એલુપ જગ્યા રહી જાવ છો ને ક્વોરન્ટાઇન થઈ જાય છે. તમે બધા ક્વોરન્ટાઇન માં રાખ્યા છે એટલે બીજાના સંગમાં નથી આવતા કેવા છે? બધાના વચ્ચે હોવા છતાં અત્યંત નિકટ એક ક્ષેત્ર આવતા સંબંધ હોવા છતાં કેવા છે? અલિપ્તપણે રહે છે. તું એટલો તો પ્રયત્ન તો કર, તારામાં સ્પર્શ નથી પણ એક મોહ ભાવ છોડી દે પછી કહેજે તું કેટલો બીજાના સંગમાં આવી જાય. આમ તો છે ને સંગ એવો બસ તો સારું જ છે, તું અસંગ થઈ જાય ને તો કામ બધા આજુબાજુ બધા કોણ દેખાય છે? સંસારી જેવો છે એના સંગમાં ઉભો છે એની કરતા અસંગી થઈ જાય તો બધા અલિપ્ત થઈ જાય ને ઓલા પર નથી થતા. ઉદગલ એટલો છૂટો પરમાણુ તો અલિપ્ત છે પણ એ ભેગો થાય સ્કંદમાં તો શું થાય છે? અશુદ્ધ થશે, અશુદ્ધ થાય છે. પરમાણુ ની અશુદ્ધ પર્યાય સ્કંદ એ ઉદગલ ની અશુદ્ધ પર્યાય છે. પણ એ જળ હોવાથી એમને દુઃખ અને તારો કે સંચો વિચારી અને દરેક ના વિશેષ ગુણ જીવ નો જ્ઞાન દર્શન ચારિત્ર ફૂટબોલ નો સ્પર્શ દર્શન વર્ણ ધર્માસ્થિકાય નો ગતિ હેતુ હેતુ નિમિત્ત થવું અધર્માસ્થિકાય નો સ્થિતિ હતી આકાશ નો અવગાહના હેતુ અને કાળ નો પરિણામ હેતુ છે. દરેક પોતપોતાના સ્વરૂપ સામર્થ્ય એ ટકીને રહ્યા છે. તો આ રીતે અને વિશેષ નો આ પ્રમાણે સત્તા નો નિશ્ચય કરીને આટલું એમણે નક્કી કર્યું. શું કેવું તો હજી તો વિષય આગળ આવે છે. સત્તા નું નક્કી કર્યું તો સત્તામાં શું નક્કી કર્યું મૂળ અહીંયા દ્રવ્ય ગુણ અને પર્યાય એમ કઈ રીતે કહેવાય ને આ સત્તા. હવે એક એક નું સ્વરૂપ શું છે કારણ કે નામ જ શું છે સત્તા સ્વરૂપ. સ્વરૂપ એટલે પોતાનું રૂપ પોતાનું હોવા પણે કેવા પણે છે તો નક્કી કર્યું પણ હવે કેવા પણે છે. દ્રવ્ય ગુણ પર્યાય શું કર્યું છે છે હવે કેવા છે. તો કેવા છે એટલે દ્રવ્ય ગુણ પર્યાય જે રીતે કહીએ ને દર્શન અને જ્ઞાન માં એ રીતે ફરક છે. શું છે એ રીતે એટલે શું એ રીતે છે. પછી કેવા છે એટલે જ્ઞાન પાસે જા એમાં અહીંયા શું સિત્તેર અત્યાર સુધી સત્તા છે છે હવે કેવા પણ છે. તે આ પ્રમાણે સત્તા નો નિશ્ચય કરી હવે તેનું સ્વરૂપ કહીએ છીએ. ત્યાં સર્વજ્ઞ ને વ્યવહાર નિશ્ચય રૂપ બે પ્રકારની કથની ના આશ્રય થી બે જાતિના ગુણ હોય છે. કોણ લીધા સર્વજ્ઞ એટલે કોણ લેવા સર્વજ્ઞ એટલે કોણ સર્વજ્ઞ ભગવાન એટલે કોણ હજી સર્વજ્ઞ. અહીંયા તો આપડે સર્વજ્ઞ ની વાણી સુધી પહોંચ્યા હજી તો સર્વજ્ઞ માં કોણ લે હજી કેમ છે ભગવાન સર્વજ્ઞ નથી ચૌદમય ગુણસ્થાને નથી તો એને કેમ નહી. અરે ભાઈ અહિયાં એમને એમને વાણી થી એટલા માટે બે પ્રકારની કથની એટલે બે અપેક્ષા થી કહેવા માટે તમે એને શિવ ભગવાન ને કહી શકો છો કે અંદર માં એમને છે બાર માં તો કઈ નથી એ રીતે. પણ અહીંયા તો અરિયંત ભગવાન હોય એને અંદર 46 ગુણ છે એમાં અંતર ને બાહ્ય બે પ્રકારથી છે. ખરેખર તો એમના કેટલા ગુણ છે ચાર જ અંતર ના બાહ્ય ના તો કેવા છે પુનના ઉદય ના નિમિત્તે છે એના નિમિત્તે સંયોગ છે. એટલે એટલા માટે સર્વજ્ઞ અને સર્વજ્ઞ માં પણ અહીંયા કોણ લેવા છે અરિયંત. તો સર્વજ્ઞ ને વ્યવહાર નિશ્ચય રૂપ બે પ્રકારની કથન આ બહુ સરસ પ્રધાનમંત્રી પણ આ શબ્દ સમજો. નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગ નથી એનું નિરૂપણ બે પ્રકાર ત્યારે પણ બે પ્રકારની ઘડા બે પ્રકારના ક્યાં બે ઘડા બે પ્રકારના એક કુંભારે કરેલો અને એક માટીએ કરેલો. તો એક ને એક ધીરે ધીરે વ્યવહાર ઘડો ને નિશ્ચય ઘડો છે કે નહીં. વ્યવહાર બે છે ને તો બે ઘડા છે ને. હા તો એક્ઝામ્પલ માં કહું એક્ઝામ્પલ માં બે ઘડા હોય છે ને બાર માં ઓલો કુંભાર આવી છે જો આ છે ને નિશ્ચય ઘડો છે માટી એ કરેલો છે ને આ ઘડો છે મેં કરેલો વ્યવહાર ઘડો છે નહી. આ આખો સાતમા અધિકાર ને શું છે આખો પ્રાણ છે આપણે બહુ જ શીખવા જેવું છે. એટલું પણ જો ખ્યાલમાં આવી જશે કથન ના બે પ્રકાર ને અજ્ઞાન ભાવે ભ્રમ થી આપણે વસ્તુમાં માનવા બેસી એટલા માટે કથન શબ્દ છે. નિયમકાર માં પણ બીજા શ્લોક માટે દ્વિનયાસ્થિત જેની સમસ્ત કહેવાની પદ્ધતિ છે હરિયમ વાણી માટે ના બે નયો ના આશ્રય આશ્રય એટલે એના દ્વારા બે આશ્રય લેવો એમ નથી બે નય દ્વિનયાથી જેનું સમસ્ત કારણ કે વસ્તુ છે એને સીધો તો કોઈ સમજી શકતા નથી એટલે ભેદ પાડીને અથવા સંયોગથી અજ્ઞાનીને માટે બે પ્રકાર શાસ્ત્ર અભ્યાસ હશે તો ભેદ બાકી બાર ના શું છે એને સંયોગથી સમજાવીને એ જે આ ગાય ભેદ છે ને એ જીવ છે એ રીતે આખી થઈ ગયો. અહીંયા સર્વજ્ઞ નો નિશ્ચય અને વ્યવહાર એ બે પ્રકારની કથનીના આશ્રય થી બે જાતિના ગુણ છે. એ વા વા એટલે અથવા અથવા એનો જ બાહ્ય અને અભ્યંતર પ્રકાર સીધે અથવા એનો જ નિશ્રેયસ અને અભ્યુદય ના ભેદ છે. એટલે નિશ્રેય એટલે પુરુષાર્થી થયેલી વિતરાકતા અને અભ્યુદય એટલે પુનના ઉદય છે. એ રીતે એની જે અર્થ પણ છે એનો વિસ્તાર આગળ લે.
Thank you.